ध्याय सहस्रमूर्तये सहस्रपादा शिशिरोरुवा सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। असितगिरिसमौ स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमूर्ति। लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानां मीशपारं नयाति। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાત્મ યોગ આત્મ સંયમ યોગની અંદર ભગવાને માનવને એક પ્રકારની સ્વતંત્રતા બક્ષી, માનવ પોતાના જીવનનો ઘડવૈયો બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે અને પોતાના ભાગ્યનું નિર્માણ કરવાને માટે પોતાના જીવનના ઘડવૈયા બનવા માટે માનવે પોતાના જીવનનો નકશો તૈયાર કરો, નકશાને તૈયાર કર્યા પછીથી તે નકશાને સાકાર સ્વરૂપ આપવાને માટે પ્રમાદને પરિત્યાગીને પુરુષાર્થ પરાયણ બનવાની આવશ્યકતા છે। જે માનવો કેવળ નકશાઓ તૈયાર કર્યા કરે, યોજનાઓ બનાવ્યા કર્યા કરે, એ યોજનાઓ બનાવતા જ ચાલે, પરંતુ યોજનાઓને સાકાર સ્વરૂપ આપવાને માટે ક્રિયાશીલ ના બને, તેમની યોજનાઓ કાગળ પર રહી જાય, જીવનની અંદર ક્રિયાન્વિત બની શકે। એટલે જેમ માનવ પોતાના આત્મવિકાસને માટે યોજનાઓનું નિર્માણ કરે, તેમ તે યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવાને માટે નિશ્ચયાત્મક રીતે નિયમિત રીતે સાધના પરાયણ પણ થવું જોઈએ। અને સાધના પરાયણ કેવી રીતે થવું જોઈએ એને માટે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આગળ શ્લોકો કહી રહ્યા છે। સૌથી પ્રથમ તો ભગવાને આત્મસંયમ યોગના સાધકને માટે શુદ્ધિના મહત્વ ઉપર ભાર મૂક્યો। સાધક જેટલા પ્રમાણમાં માનસિક રીતે શુદ્ધિની સાધનામાં સફળતા પ્રાપ્ત કરનારો હશે, તેટલા પ્રમાણમાં આગળનું કાર્ય સરળ બની। આત્મસંયમ યોગનો સાધક મનને શાંત કરવા માગે છે, મનને એકાગ્ર અથવા તો સ્થિર બનાવવાની અભિલાષા પણ સેવે છે, પરંતુ સહેલાઈથી મન સ્થિર અથવા એકાગ્ર નથી થઈ શકતું। કારણ, મનની અંદર મલિનતાઓ પડેલી છે। મનની અંદર જે મલિનતાઓ છે, તે મલિનતાઓ કેટલીક વાર સાધકના મનને બહિર્મુખ બનાવે છે, અંતર્મુખ બનાવતી નથી। મનની મલિનતાઓને ધીરે ધીરે દૂર કરવાને માટે કોશિશ કરવી જોઈએ। સાત્વિકતા જીવનની અંદર વધે, સદગુણોની પ્રતિષ્ઠા થાય એને માટે સાધકે તૈયાર રહેવું જોઈએ। વ્યક્તિગત સાધનાત્મક જીવનને માટે સદગુણોની સાત્વિકતાની પ્રતિષ્ઠા જેવી રીતે અનિવાર્ય રૂપે આવશ્યક અને આશીર્વાદરૂપ છે, એવી રીતે સમષ્ટિગત રાષ્ટ્રીય સામાજિક જીવનને માટે પણ સદગુણોની પ્રતિષ્ઠા એટલી જ આવશ્યક ગણાય. આપણે આપણા પોતાના જીવનને સુખ શાંતિથી સંપન્ન કરવું હોય, પરમાત્માની પરમ કૃપાથી જીવનને અલંકૃત બનાવવું હોય તો સદગુણોની, સદવિચારોની, સત્કર્મોની આવશ્યકતા છે. અને એવી જ રીતે જે સમાજમાં આપણે શ્વાસ લઈએ, જે રાષ્ટ્રની અંદર આપણે ઘટક બનીને રહીએ છીએ, એ સમાજ અને રાષ્ટ્રને વધારે ને વધારે પ્રમાણમાં સત્વશીલ બનાવવાની વાત, પરમાત્માની કૃપાની વાતને એક તરફ રાખીએ અને કેવળ સામાજિક અને રાષ્ટ્રીય જીવનનો જ વિચાર કરીએ તો એના વાયુમંડળને વધારે ને વધારે તંદુરસ્ત બનાવવાને માટે પણ સદગુણોની, સદવિચારોની, સત્કર્મોની અનિવાર્ય આવશ્યક. પ્રજા જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદરથી ભ્રષ્ટાચાર દૂર થાય, કોણ દૂર કરે? માનવ પોતે જ્યારે સદાચારી બનશે, સદાચારના સેવનનો જાગ્રહ રાખતો થશે, ગમે તે પરિસ્થિતિમાં સદાચારને વળગી રહેવાનો સંકલ્પ કરશે, તો ભ્રષ્ટાચાર આપોઆપ ઓછો થતો જશે. માનવે ક્યાંક તો આરંભ કરવો જ પડશે. સમાજ જીવનની અંદર, રાષ્ટ્રીય જીવનની અંદર કર્તવ્યનિષ્ઠ બનવું હોય, રાષ્ટ્ર સમાજ એ રીતે જ વિકાસ કરી શકે. તો આપણે આપણા પોતાના જીવનની અંદર પણ કર્તવ્યરત બનવાને માટે તત્પર થવું જોઈશે. આપણે જેમ સમજતા હોઈએ કે સમાજ જીવનની અંદર, રાષ્ટ્ર જીવનની અંદર છળ કપટ ન હોય, વાતાવરણ પવિત્ર હોય, એકમેકની અંદર વિશ્વાસ હોય, વડીલોનું સન્માન થતું હોય, પૂજ્યજનો હોય તેમની પ્રતિષ્ઠા થતી હોય, એકમેકના સુખમાં સુખી, એકમેકના દુઃખમાં દુઃખી માનવો રહેતા હોય, આ સમાજ જીવન, રાષ્ટ્ર જીવન આદર્શ બની શકે, તો પછી વ્યક્તિગત રીતે પણ આપણે એનો આરંભ આપણા પોતાના જીવનમાં કરવો જોઈએ. ધીરે ધીરે બધા જ વ્યક્તિઓ પોતાના જીવનને સત્વશીલ, આદર્શ, સિદ્ધાંતનિષ્ઠ, સદવિચારોથી, સુસંસ્કારોથી, સત્કર્મોથી સુવાસિત બનાવવાને માટેના પ્રયત્નો આદરે તો સમષ્ટિ અથવા સમાજ તો વ્યક્તિઓનો સંબોધનો, વ્યક્તિઓનો જ બનેલો છે. તો ધીરે ધીરે પછી સમાજનું વાયુમંડળ પણ વિશુદ્ધ બને છે, આપોઆપ સારા રાષ્ટ્રનું નિર્માણ થાય છે. એટલે મહાત્મા ગાંધીજી આટલું બધું કહેતા હતા કે વ્યક્તિએ સંનિષ્ઠ થવું જોઈએ, વ્યક્તિએ અધિકારની મોહિનીમાંથી, મલિનતાઓમાંથી મુક્તિ મેળવવી જોઈએ, પોતાનું જીવન સમર્પિત જીવન કરવું જોઈએ, બીજાને માટે સમર્પિત જીવન, પરમાત્માને માટે સમર્પિત જીવન, એ જીવન બીજાની સુખ શાંતિને માટે બને તેટલું વધારે ને વધારે પ્રમાણમાં કામ લાગે એવું જીવન કરી દેવું જોઈએ. તો ધીરે ધીરે પછી સમાજ અને રાષ્ટ્રની શાન બદલાવી શકાય. આદર્શો એક, આચાર બીજા. તેવા માનવો જે સમાજમાં જીવતા હોય તે સમાજ બહુ સારી રીતે વિકાસ કરી શકતો. અધ્યાત્મ માર્ગમાં પણ એ અનિવાર્ય રૂપે આવશ્યક છે. ભગવાન આત્મસંયમ યોગની ચર્ચા કરે છે ગીતાના 6 અધ્યાયમાં, ભક્તિ યોગની ચર્ચા વિચારણા કરે છે ગીતાના 12 અધ્યાયમાં, જ્ઞાન યોગના જ્ઞાનના લક્ષણોનું વર્ણન કરે છે ગીતાના 13 અધ્યાયમાં, ભગવાન સ્થિતપ્રજ્ઞના લક્ષણોનું વર્ણન કરે છે ગીતાના 2 અધ્યાયમાં. તો જ્યાં જ્યાં ભગવાન ઉત્તમ પ્રકારના પુરુષના વર્ણનો કરે છે, પછી તે પુરુષને સ્થિતપ્રજ્ઞ નામથી ઓળખો, તે પુરુષને ગુણાતીતનું નામ આપો, તે પુરુષને ભક્તનું નામ આપો, તે પુરુષને જ્ઞાનીના નામથી ઓળખો, તે પુરુષને સ્થિતપ્રજ્ઞના નામથી અથવા તો યોગીના નામથી ઓળખો, ગમે તે નામથી ઓળખો, ભગવાન એક વાત પ્રત્યે અંગુલી નિર્દેશ કરે કે જ્યાં સુધી માનવ પોતાના મન ઉપર, પોતાની ઇન્દ્રિયો પર, પોતાની નિમ્ન વૃત્તિઓ પર વિજય પ્રસ્થાપિત કરવાને માટેનો પ્રામાણિક પુરુષાર્થ નહીં કરે ત્યાં સુધી ભક્તિની સાધના પણ સફળ થઈ શકવાની નથી, ત્યાં સુધી જ્ઞાનની સાધનામાં પણ સુચારુ રૂપે સંતોષકારક રીતે આગળ વધી શકાવાનું નથી ત્યાં સુધી યોગની સાધનામાં પણ માનવ સારી પ્રગતિ કરી શકવાનો નથી. ત્યાં સુધી વાસ્તવિક જીવનનો જે આનંદ છે તે આનંદનો પણ અનુભવ કરી શકવાનો નથી. એટલે જ્ઞાનના માર્ગે માનવ આગળ વધે, ભક્તિના માર્ગે આગળ વધે, યોગના માર્ગને મહત્વ અથવા પ્રાધાન્ય પ્રદાન કરીને આગળ વધે, અથવા તો કર્મયોગના ક્ષેત્રમાં વિશેષ અભિરુચિ રાખીને કર્મયોગ દ્વારા પોતાના જીવનનું અને બીજાનું અભ્યુત્થાન કરવાની સાધના કરતો હોય, પરંતુ એનું જીવન હોવું તો જોઈશે સાત્વિક. એને પોતાના મનના વિચારો પર, ભાવો પર નિયંત્રણ પ્રસ્થાપવાને માટેના પ્રયત્નો કરવા જોઈશે, તો જ એની સાધના સફળ થશે. એટલે ભગવાન કહે છે, જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. ભગવાન કહે છે કે આવા જે પુરુષો છે તે પુરુષો જીતાત્માઓ, સાધના કરનારા પુરુષો જીતાત્માઓ. એમણે પોતાના આત્માને એટલે પોતાની ઇન્દ્રિયોને, પોતાના મનને, પોતાના વિચારોને, સંકલ્પોને, વિકલ્પોને જીતવાની પ્રવૃત્તિ કરવી જોઈએ અને સર્વ પ્રકારની ચંચલતાઓમાંથી મુક્તિ મેળવી અશાંતિને બદલે શાંતિની અંદર પ્રતિષ્ઠિત બનવું જોઈએ. આ જાતનો પ્રયત્ન માનવ જો કર્યા કરે તો તે પછી ધ્યાન દ્વારા, યોગ દ્વારા, જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા પોતાના જીવનની અંદર શાંતિની પ્રાપ્તિ કરી શકે, પોતાના જીવનને સમૃદ્ધ અને સફળ બનાવી શકે, બીજાને પણ ઉપયોગી થઈ શકે, બીજાને પણ સારામાં સારી રીતે મદદરૂપ બની શકે. આખું વાતાવરણ એના પોતાના મનનું વ્યક્તિગત રીતે અને સમષ્ટિગત રીતે આખા સમાજનું એવા માનવો દ્વારા ઉત્તમ બને છે, ઉપકારક થાય છે. એટલે આત્મસંયમ યોગની અંદર ભગવાને જીવન શુદ્ધિનો મહિમા ગાયો અને જીવનની વિશુદ્ધિની સાધના એવી છે જે એક બે દિવસની અંદર પરિસમાપ્તિ પર પહોંચતી નથી. દિવસો લાગી જાય છે, મહિનાઓ લાગી જાય છે, વર્ષો લાગી જાય છે, પરંતુ માનવ જો પોતાની વિશુદ્ધિની સાધનાને મહત્વ પ્રદાન કરીને એ સાધનાની સિદ્ધિના પ્રયત્નોની પાછળ પડ્યો હોય તો આજે નહીં તો કાલે કોઈ એક દિવસે પણ પોતાના જીવનની વિશુદ્ધિનો આનંદ અનુભવી શકે. આ કાર્ય એવું છે જીવનની વિશુદ્ધિનું, જે ધીરે ધીરે છતાં મક્કમ રીતે જેમને કરવું છે એવા સાધકો કરી શકે છે. અને વિશુદ્ધિ જેટલા પ્રમાણમાં વધારે ને વધારે સધાતી જશે તેમ તેમ ધ્યાનની અંદર પણ સાધકનું મન સહેલાઈથી જોડાશે. હવે ધ્યાનના વર્ગો ઠેક ઠેકાણે ચાલે છે, આપણા દેશમાં પણ ચાલે છે, વિદેશોની અંદર પણ ચાલે છે, માનવને પરદેશોની અંદર પણ સમજાવવા લાગ્યું છે કે જ્યાં સુધી અંતર્મુખ નહીં બનીએ, જ્યાં સુધી મનને પોતાની અંદરની દુનિયામાં ઉતારીશું નહીં ત્યાં સુધી શાંતિ નહીં સાંપડે. શાંતિ કેવલ ભૌતિક ઉત્કર્ષથી મળે તેવી નથી, શાંતિ કેવલ સૌંદર્ય યૌવનથી પ્રાપ્ત થાય તેવી નથી, શાંતિ કેવલ પદ પ્રતિષ્ઠા અધિકારથી પ્રાપ્ત થાય તેમ નથી. શાંતિ તો પોતાની અંદર જે આત્મા છે તે આત્મા પ્રત્યે અભિમુખ થવાથી ધીરે ધીરે અનુભવી શકાય તેવી છે. બીજાને શાંતિ આપવાથી માનવને પોતાને શાંતિ મળે, બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરવાથી માનવ આપોઆપ સુખી થતો ચાલે છે. બીજાને માટે જીવન જીવતા શીખવું જોઈએ અને એની સાથે સાથે ધ્યાન પરાયણ બનવું, ભક્તિ પરાયણ બનવું. તો ઘણા માણસોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે યોગની જે સાધના છે, મહર્ષિ પતંજલિએ પોતાના યોગ દર્શનની અંદર યોગની જે સાધનાનું નિરૂપણ કરેલું છે એ સાધનાની અંદર ધ્યાન તો બહુ પાછળથી કહેલું છે, તો પછી શરૂઆતમાં માણસ કેવી રીતે ધ્યાન કરે છે? યોગની જે સાધના છે મહર્ષિ પતંજલિની એને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. યોગના આઠ અંગો, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધયો, અષ્ટાવંગાની, આ સૂત્ર મહર્ષિ પતંજલિએ યોગ દર્શનની અંદર લખ્યું કે પહેલા યમ, પછી નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધારણા, પછી ધ્યાન અને છેવટે સમાધિ. આ આઠ અંગો વાળો અમારો યોગ છે, મહર્ષિ પતંજલિ કહે છે. તો પછીથી ધ્યાન જે છે એ ધ્યાનનું સ્થાન તો સાતમું આવે છે યોગ દર્શન પ્રમાણે. ધ્યાન પછી આઠમી સમાધિ થઈ જાય છે, સિદ્ધિ સમાધિ. તો સાતમું સ્થાન ધ્યાન. એ પહેલા તો યમ કરવો જોઈએ, નિયમ કરવો જોઈએ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા એની અંદર પણ પ્રવીણતા પ્રાપ્ત કરવી જોઈએ. એકદમ તમે ધ્યાન સહેલાઈથી કેવી રીતે કરાવો, કેવી રીતે શીખવું? તો થોડીક ગેરસમજૂતી સમાજની અંદર આ વિશે પ્રવર્તે છે. સામાન્ય મનુષ્યોમાં જ નહીં પણ અસામાન્ય કહેવાતા વિચારકોની અંદર પણ કેટલી ગેરસમજ પ્રવર્તે છે આપણા દેશમાં. ધર્મને નામે, અધ્યાત્મને નામે, યોગને નામે, ભક્તિને નામે કેટલાય જુદી જુદી જાતના ભ્રાંત વિચારો સમાજની અંદર ફેલાયેલા છે, જેમના વિશોધનની આવશ્યકતા. એવો આ એક વિચાર છે કે ધ્યાન તો સાતમું અંગ છે. ખરેખર એવું નથી. મહર્ષિ પતંજલિએ જે અંગો બતાવ્યા છે પોતાના યોગ દર્શનમાં, તે અંગોનો અભ્યાસ એક પછી એક કરવાનો નથી. જેમ આપણે ભોજન કરવા બેઠા હોઈએ, થાળીની અંદર દાળ, ભાત, રોટલી, શાક, અથાણું, પાપડ, રાયતું, ચટણી મૂકવામાં આવ્યા હોય, એનો અર્થ એવો નથી કે પહેલા રોટલી જ ખાજો, પછી ભાત જ ખાજો, પછી દાળને અડજો, પછી શાકને અડજો. વારાફરતી આ બધા આઠ જે ભોજનના પદાર્થો છે તેનું સેવન કરવાનું છે તેવું નથી. આપણે સાથે ભોજન કરીએ છીએ, જે આપણને રુચિકર લાગે છે તે પદાર્થને સાથે આપણે ખાઈએ. કેટલાક એવાય માણસો છે જે દાળ ભાત પહેલા ખાય, અપોષણ ખાય, પછી જ રોટલી તરફ જાય. કેટલાક એવા છે કે રોટલી પહેલા ખાય છે, પછી દાળ ભાત તરફ જાય છે, પછીથી અથાણું, પાપડ વગેરે હોય તો તેનું સેવન કરે છે. એમ જે યોગ દર્શનની અંદરના અંગો છે તે અંગોમાં યમ નામનું જે પહેલું અંગ છે એ તો એવા નિયમો કે જે નિયમો દ્વારા જીવન નિર્મળ બની જાય. નિયમ છે, એ નિયમમાં એવી શિસ્ત છે, એવા અનુશાસનો છે, જે અનુશાસનો દ્વારા માનવ પોતાના મન પર, પોતાની ઇન્દ્રિયો પર સંયમ સ્થાપી શકે. આ બીજું અંગ છે. એની સાથે સાથે ત્રીજું જે અંગ છે આસનનું, શરીરને સારું બનાવવાને માટે આસનોનો અભ્યાસ અને ધ્યાન કરવા માટે સ્થિર ચિત્તથી એક ઠેકાણે બેસવું, તે પણ આસન કહેવાય છે. તો આસનોનો અભ્યાસ, યમનો અભ્યાસ પૂરો થઈ જશે પછી શરૂ કરીશું. નિયમનો અભ્યાસ પણ યમનો અભ્યાસ પૂરો થઈ જશે પછી કરીશું. બેયના અભ્યાસ પૂરા ન થાય ત્યાં સુધી આસન કરવું જ નથી, બેસવું જ નથી તેવું માનવાની આવશ્યકતા નથી. એક બાજુ વ્યવહારિક જીવનની વિશુદ્ધિને માટે, પોતાના મનની શુદ્ધિને માટે માનવે યમ અને નિયમનો અભ્યાસ કરવો જોઈએ. પોતાનું આત્મનિરીક્ષણ કરતા કરતા, પોતાની ત્રુટિઓ, પોતાના દોષોને પકડવાનો અભ્યાસ કરતા કરતા, પોતાના મનને જેટલું પણ નિર્મળ બનાવી શકાય, પોતાના વ્યવહારને જેટલો પણ વિશદ અથવા વિશુદ્ધ કરી શકાય તેને માટેના પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ સાથે સાથે આસન પણ કરવા જોઈએ, વ્યાયામ પણ કરવો જોઈએ. વ્યવહારમાં હોઈએ ત્યારે પોતાના જીવનનું નિરીક્ષણ કરાય, જીવનની વિશુદ્ધિ માટે પ્રયત્ન કરાય, પણ એક ઠેકાણે જ્યારે બેઠા છીએ ત્યારે આપણે આસનનો અભ્યાસ પણ રોજ કરવો જોઈએ. એની સાથે સાથે પ્રાણાયામનો અભ્યાસ પણ આપણે કરી શકીએ. હળવા પ્રાણાયામો પ્રાણની વિશુદ્ધિને માટે આવશ્યક છે, અને એની સાથે સાથે થોડુંક ધ્યાન, થોડાક જપ પણ સવારે અમુક સમયને ફાળવીને આપણે જો કરીએ તો આપણે માટે આશીર્વાદરૂપ થાય. આપણે જો પ્રતીક્ષા કરવા બેસીએ કે પહેલા નિયમોનો જ અભ્યાસ મારે પૂરો કરવો, તે સિવાય આસન કરવું જ નથી, તે સિવાય પ્રાણાયામને અડવું જ નથી, તે સિવાય જપનો આધાર લેવો જ નથી, તે સિવાય ધ્યાન ધરવું જ નથી, તો પછી આવી અનેક જિંદગીઓ વહી જાય. અને છતાં પણ આપણે યમની અંદર પરિપક્વ બની શકીએ. કારણ કે યમ એટલે મહર્ષિ પતંજલિના કયા પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહા યમાહા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અપરિગ્રહ અતિશય સંગ્રહ ના કરવો આ યમ કહેવાય. હવે આ પાંચ જે યમ છે સદગુણો છે એમાંથી એક જ યમની અંદર પૂર્ણ રૂપે જો પ્રતિષ્ઠા પામવી હોય તો મને નથી લાગતું કે એક જીવનમાં કોઈ પ્રતિષ્ઠિત થઈ શકે. ઘણો વખત લાગી એક અહિંસામાં જ પ્રતિષ્ઠિત થવું. તો મહર્ષિ પતંજલિ કહે છે અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યા. કોઈ માણસ અહિંસામાં પ્રતિષ્ઠા પામ્યો પરિપૂર્ણપણે કેવી રીતે જણાય? તો મહર્ષિ પતંજલિ કહે છે કે એને માટેનો કસોટીનો ગજ આ છે કે જે અહિંસામાં પ્રતિષ્ઠિત થાય પૂર્ણપણે એની પાસે કોઈ વેરભાવ વાળો માણસ આવે અથવા વેરભાવ વાળું પ્રાણી આવે તો તે પોતાના વેરભાવનો ત્યાગ કરે. આ દ્રષ્ટિએ જો તમે જુઓ તો ભગવાન કૃષ્ણની આગળ પણ વેરભાવનો ત્યાગ શિશુપાલે કર્યો નહોતો, જરાસંધે કર્યો નહોતો, કૌશે કર્યો નહોતો, દુર્યોધને કર્યો નહોતો, રામની આગળ પણ વેરભાવનો ત્યાગ રાવણે કર્યો નહોતો, એવા પુરુષોએ કર્યો નહોતો. તો પછી કૃષ્ણને રામ પણ મહર્ષિ પતંજલિના નાપ પ્રમાણે તો અહિંસામાં પૂર્ણ પ્રતિષ્ઠિત થયા હતા એમ કહેવાય નહીં. કારણ કે એ તો કે છે કે અહિંસામાં પૂર્ણ પ્રતિષ્ઠા થાય તો એની સામે જે કોઈ આવે તેના વેરનો ત્યાગ થઈ જાય, એ માણસોના મન આખા બદલાઈ જાય, જીવો આખા બદલાઈ જાય છે. આવું બધું જોવામાં આવવું જોઈએ. તો પછી એ તો ભગવાન રામ અને કૃષ્ણના જીવનમાં નહોતું દેખાતું, ક્રાઇસ્ટના જીવનમાં પણ નહોતું દેખાતું. ઈસુ ખ્રિસ્તે સદોપદેશ પ્રદાન કર્યો પોતાના સમાજની અંદર અને એમના જે 10 પટ્ટ શિષ્યો હતા એમાંના જે એક પટ્ટ શિષ્યનું મન બદલાઈ ગયું, વિરોધી થઈ ગયું. અને જયારે વિરોધી થઈ ગયું તો પછી એને જઈને પ્રતિસ્પર્ધીઓને સમાચાર આપ્યા કે હું તમને ક્રાઇસ્ટ ક્યાં છે તે બતાવું, ચાલો રોજ સાંજના એ પર્વત પર પ્રાર્થના. અને પછી એ જે પ્રતિસ્પર્ધી શિષ્ય હતો જેનું નામ જુડાસ હતું એ પ્રતિસ્પર્ધીઓને લઈને આવ્યો અને ક્રાઇસ્ટને પકડાવી દીધા. અને ક્રાઇસ્ટને જયારે પકડવામાં આવ્યા તે વખતે ત્યારે એમનું અપમાન કરવાને માટે જાહેરમાં એમનું એક પ્રકારનું સરઘસ કાઢવામાં આવ્યું, એમને ગધેડા પર બેસાડવામાં આવ્યા, માથાનું મુંડન કરવામાં આવ્યું, કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો. અને પછીથી કહેવામાં આવ્યું કે જો આ ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કરે, ઈશ્વર હોવાનો દાવો કરે, એની આ દશા જુઓ તમે. આ રીતે કરવામાં આવ્યું. અને પછી વધસ્તંભ તૈયાર કરવામાં આવ્યો તો ત્યાં લઈ જવામાં આવ્યા, એના પર બેસાડો લટકાવવામાં આવ્યા. અને પછી એમના હાથમાં ને પગમાં ખીલાઓ મારવામાં આવ્યા. છતાં પણ તે વખતે ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી પ્રભુ આ લોકોને માફ કરજો, કારણ કે શું કરે છે તેની તેમને ખબર નથી. જો એમને ખરેખર ખબર હોત કે પોતે દુષ્કર્મ કરી રહ્યા છે તો દુષ્કર્મ કરત જ નહીં. માટે મને એમના પ્રત્યે તિરસ્કાર થતો નથી, ધિક્કાર થતો નથી, પ્રતિશોધ બદલો લેવાની ભાવના મારામાં પેદા થતી નથી. તમે એમને સદબુદ્ધિ આપજો, મેં મારા તરફથી ક્ષમા આપી દીધી. એટલે ઈસુ ખ્રિસ્તના મનમાં વેર ભાવ નહોતો, પરંતુ જે સામેના માણસો હતા એમના મનમાં તો વેર ભાવ હતો, એટલા માટે તો તેમને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા. તો મહર્ષિ પતંજલિ તો એમ કે છે કે પૂર્ણ અહિંસા જેનામાં હોય તેની સામે કોઈ માણસ આવે તેની અંદર વેર ભાવ હોય તે પણ છૂટી જાય. તો પછી ઈસુ ખ્રિસ્ત પણ પૂર્ણ અહિંસામાં મહર્ષિ પતંજલિના મતાનુસાર તો પ્રતિષ્ઠિત નહોતા એમ આપણે કહેવું છે. આવા આવા મહાપુરુષોનો ઇતિહાસ જયારે આવો છે તો સામાન્ય મનુષ્યને માટે તો શું કેમ. એટલે જ મેં હમણાં કહ્યું કે પાંચ પ્રકારના યમ એમાં એક પહેલી અહિંસા, એમાં જ જો પરિપૂર્ણપણે પ્રતિષ્ઠિત થવું હોય તો આવી તો કેટલી જિંદગી એવો જોઈએ અને કેટલોય સમય ચાલ્યો જાય. આપણી પાસે તો સમય થોડો, આપણે તો થોડા સમયમાં ઘણા મહત્વના કામો કરી લેવાના. એટલે પ્રતીક્ષા કરે પાલવે તેમ નથી. આપણે જો એટલું કરી લઈએ કે આપણી અંદર કોઈને માટે વેરભાવ ન રહે, આટલું જો કરી લઈએ તો પણ ઘણું મોટું કામ થઈ જાય. આપણું કોઈ બગાડતું હોય, આપણું કોઈ ના બગાડતું હોય, છતાં પણ આપણને કોઈને માટે દ્વેષ ન રહેવો જોઈએ. આપણે કોઈનું બુરું ન તાકીએ, કોઈનું બુરું ન કરીએ, અને કોઈ બુરું કરતું હોય તો એમાં આપણે સહયોગ ના પ્રદાન કરીએ. આપણે કોઈની પ્રશસ્તિ ધારો કે ન કરી શકીએ, પણ કોઈની કોઈ નિંદા કરતું હોય તો આપણે એને સમર્થન ના આપીએ, ટેકો ના આપીએ, આટલું પણ જો કરી શકીએ જીવનમાં તો ઘણું. આપણે સત્કર્મ ધારો કે ન કરી શકીએ, પણ કોઈ સત્કર્મ કરતું હોય તો તેને રોકીએ નહીં, તેને અટકાવીએ નહીં, તેના માર્ગની વચ્ચે ના આવીએ, તેને પ્રોત્સાહન પ્રદાન કરીએ તો તેનો પણ લાભ તો આપણને પહોંચવાનો જ છે, એટલું પણ આપણે માટે ઘણું થઈ શકીએ. આ રીતે જેટલું પણ કરી શકાય તેટલું સત્કર્મનું અનુષ્ઠાન કરવાને માટે આપણે જીવનની અંદર તૈયાર રહેવું જોઈએ, જેટલું પણ કરી શકીએ તેટલું. માણસો એવા જોવામાં આવે છે કે જે બુરા માણસો હોય, બુરાઈ કરનારા હોય, તેમની સામે પણ શાંત રહે, સ્વસ્થ રહે. હમણાં જ મેં માતાજીના અસ્થિ વિસર્જન પ્રસંગે ઉત્તર અને પૂર્વ ભારતની એક મહિનાની યાત્રાએ નીકળ્યા હતા. હમણાં જે મેં તમને વાત કરી ઈસુ ખ્રિસ્તની, એ તો ઘણી જૂની વાત છે, 2000 વર્ષ પહેલાની વાત છે આ તો. પણ એક મહિના પહેલાની જ વાત હું તમને કહું કે આપણા સમાજમાં હજુ પણ આવા માણસો છે જેને આપણે ઈસુ ખ્રિસ્તની જેમ કહી શકીએ કે આ માણસો કોઈનું બગાડવા તૈયાર. એ માણસોનું કોઈ બગાડતા હોય તો એમને માટે એમના મનમાં ધિક્કારની ભાવના પેદા થતી નથી, કોઈ પણ જાતનો દ્વેષ પેદા થતો નથી, કોઈ પણ જાતના બદલા લેવાની વૃત્તિનો એમની અંદર અભાવ દેખાય છે, એવું આપણને જોવા મળે છે, આપણે જોઈ શકીએ. હમણાં જ અમે યાત્રા કરતા કરતા પવિત્ર ધામ ચિત્રકૂટમાં પહોંચ્યા. આપણે ત્યાં તો પહેલા એમ કહેવાતું કે સ્નાતક થઈ જાય, ગુરુકુલમાંથી ભણીને બહાર નીકળે વિદ્યાર્થી અને ઘેર જાય એ પહેલા એને દેશનું દર્શન કરી લો, ભારત વર્ષનું દર્શન કરો. જ્યાં સુધી ભારત વર્ષને જોશો નહીં ત્યાં સુધી ખબર નહીં પડે કે ભારત વર્ષની પ્રજા કેવી છે. ભારત વર્ષની અંદર વિભિન્નતાઓ છે, વેશોની, રીત રિવાજોની, ભાષાઓની, છતાં પણ એની અંદર આત્મા એક જ છે. આખાય ભારત વર્ષની અંદર એની સંસ્કૃતિ એક જ જાતની છે, એક જ જાતના શાસ્ત્રોને માન આપવામાં આવે. બદ્રીનાથમાં તમે જાઓ તો રોજ સવારે બદ્રીનાથના મંદિરમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય છે, અને એવી રીતે તમે દક્ષિણમાં ચાલ્યા જાઓ, હેઠ કન્યાકુમારી સુધી પહોંચી જાઓ તો ત્યાં તમે જોશો જઈને તો ત્યાંના જે મંદિરો વૈષ્ણવ મંદિરો છે ત્યાં પણ એ જ વિષ્ણુ સહસ્ત્ર નામ મહર્ષિ વ્યાસનું રચેલું તેનો પાઠ થાય છે. જે શિવ મહિમ્ન સ્તોત્ર પુષ્પદંતનું છે એ પુષ્પદંતના શિવ મહિમ્નનો પાઠ હિમાલયના કેદારનાથ પ્રદેશમાં મંદિરમાં થાય છે, અને તે જ શિવ મહિમ્નનો પાઠ તમે ઠેઠ દક્ષિણ ભારત સુધી ચાલ્યા જાઓ, જેટલા પણ જ્યોતિર્લિંગો છે ભારત વર્ષના બધા જ જ્યોતિર્લિંગોમાં શિવ મહિમ્નનો પાઠ થાય, ગીતાનો પાઠ થાય. લગ્ન જીવન લગભગ એક જ સરખી પરંપરા પ્રમાણે ચાલ્યા કરે છે. તો ભારત વર્ષનો આત્મા એક છે, ભારત વર્ષની સંસ્કૃતિ એક છે. જે વેદોનું અધ્યયન, જે વેદોના પાઠ, મંત્રોચ્ચારો ઉત્તરમાં બ્રાહ્મણો કરે છે, પંડિતો કરે છે, તે જ દક્ષિણમાં, તે જ પૂર્વમાં, તે જ પશ્ચિમમાં કરે છે. આ જે વિભાજનો થયા છે, કોણે વિભાજનો કર્યા છે? કેટલાક આક્રમકોએ કર્યા, કેટલાક સત્તાની લાલસાવાળા માણસોએ કર્યા, કેટલાક તક સાધુઓએ કર્યા, અને છેલ્લે છેલ્લે આપણે સગવડને ખાતર થોડાક વિભાજનો કર્યા, સગવડને ખાતર થોડા કર્યા છે. હમણાં હમણાં નવા નવા વિભાજનો આપણે કર્યા, ભાષાવાર પ્રાંત રચનાના નામે કરી નાખ્યા. હમણાં નાગાલેન્ડ કર્યું, હમણાં બંગ્લાદેશ, જે આપણે બંગ્લાદેશ કર્યો. ધીરે 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 વિભાજન આપણે કરતા ગયા. પરંતુ ભારત વર્ષ જે આખું છે, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધીનું, ત્યાં તમે ફરો, માણસોના આત્માના ધબકારા એક છે, માણસોના હૃદયના સંવેદનો એક જ છે, એક જ જાતના શાસ્ત્રો પ્રત્યે આદર માનવો લગભગ રાખતા હોય છે, એવું આપણને દેખાયા. આ યાત્રા સિવાય આની આપણને અનુભૂતિ થતી નથી, એકતાની અનુભૂતિ થતી નથી. એટલે કહેવામાં આવેલું કે તમે દેશના દુઃખો, દેશના સુખો, દેશની પ્રજાની પરિસ્થિતિઓનું સંપૂર્ણ જ્ઞાન, માહિતી મેળવવા માંગતા હો તો પ્રવાસ કરો, યાત્રા કરો. એનાથી ઘણો લાભ પહોંચશે, ઉત્તમ પ્રકારના માણસો મળશે, સંતો મળશે, ઘેર બેઠે એમના દર્શન નહીં થાય. અમે યાત્રા કરતા કરતા ચિત્રકૂટ ધામમાં પહોંચ્યા. ચિત્રકૂટ, માતાજીનું અસ્થિ વિસર્જન કરવાનું અમારે હતું, ઋષિકેશમાં કર્યું અમે, પછી દેવપ્રયાગમાં બે નદીનો સંગમ થતો હતો જ્યાં અમે વર્ષો સુધી નિવાસ પણ કરેલો. એ સંગમમાં એમના અસ્થિ વિસર્જનના એક પાત્રને વહેતું કર્યું, પછી તે અલ્હાબાદમાં વહેતું કર્યું, પછી કાશીમાં વહેતું કર્યું. અને વિચાર અમને થયો કે ચિત્રકૂટ ચાલુ, ચિત્રકૂટ બહુ સુંદર તીર્થ છે. માતાજીની સાથે એકવાર હું ચિત્રકૂટ ગયેલો, પહેલા ફરી વાર જવાની ઈચ્છા થઈ કે ચાલુ, બહુ શાંત તીર્થ છે ચિત્રકૂટ, બહુ સ્વચ્છ તીર્થ છે અને કુદરતી સૌંદર્યથી સંપન્ન તીર્થ છે. સુંદર મજાના પર્વતો, પર્વતની માળાઓ, સુંદર મજાની નાનકડી મંદાકિની નદી, પવિત્ર નદી, નાનું સરખું છતાં ચોખ્ખું પ્રમાણમાં બજાર, રહેવાને માટેની બહુ સુંદર વ્યવસ્થા. અત્યાર સુધી ચિત્રકૂટમાં રહેવાની વ્યવસ્થા પ્રવાસીઓ માટે બહુ સારી નહોતી, પણ હવે જયપુરિયા સ્મૃતિ ભુવન બહુ સુંદર બંધાયું છે ચિત્રકૂટમાં. ભારતમાં બે શ્રીમંતો છે, શ્રીમંતો તો ઘણા છે, પણ બે શ્રીમંતો પિક્યુલિયર ટાઈપના છે, વિશિષ્ટતા વાળા. એક શ્રીમંત એવા છે કે જે મંદિરો જ બંધાવ્યા છે, એના પૈસા મંદિરો પાછળ છે, મંદિરોની સાથે ધર્મશાળાઓ પણ, મંદિરો બંધાવ્યા જ કરે. દિલ્હીમાં બિરલા મંદિર, મંદિરો કુરુક્ષેત્રમાં મંદિર, મંદિરો જ મંદિરો. આ બિરલા પરિવાર છે, જગમોહન બિરલા ખાસ કરી, એનું આ કાર્ય. પણ એક બીજા શ્રીમંત છે ભારતમાં, એને એવું વ્રત લીધું કે મંદિરો તો શું બંધાવવા છે, આપણે રહેવાની સારસ સુવિધાઓ પૂરી પાડે તેવા સ્થાનોનું નિર્માણ કરીએ તીર્થોની અંદર, જેથી જેમને સારા સ્વચ્છ સ્થાનોમાં રહેવું છે એમને રહેવાનો પ્રબંધ પ્રાપ્ત થાય. એટલે જ્યાં જ્યાં આપણા પ્રસિદ્ધ મંદિરો છે એની બાજુમાં જ રહેવાના સુંદર સ્થળો એમણે તૈયાર કર્યા, અને એનું નામ જયપુરિયા સ્મૃતિ ભુવન, જયપુરિયા શેઠ એના નામ પરથી જયપુરિયા સ્મૃતિ ભુવન. તો બનારસમાં જે પ્રસિદ્ધ મંદિર શંકર ભગવાનનું, એની બાર રાજમાર્ગ ઉપર આ જયપુરિયા સ્મૃતિ ભુવન વિશાળ ભાડા લેવામાં આવે છે. ત્યાં સ્વચ્છ ઓરડાઓ હોય છે પ્રમાણમાં, જેથી સારા માણસો ત્યાં રહી શકે, ગંદુ કરી ન શકે. હરિદ્વારમાં જ્યાં વલ્લભાચાર્યજીની, આચાર્ય મહાપ્રભુની પુષ્ટિ માર્ગની બેઠક ગંગાને કિનારે ગોઘાટ પર છે, એ બેઠકની બાજુમાં જ જયપુરિયા સ્મૃતિ ભુવન. વૃંદાવનમાં જ્યાં બાંકે બિહારીજીનું પ્રસિદ્ધ મંદિર છે, એ મંદિરની બહાર આવો તો રાજમાર્ગ ઉપર ત્યાં આગળ જયપુરિયા સ્મૃતિ ભુવન. એવી રીતે વિંધ્યાચલમાં જયપુરિયા સ્મૃતિ ભુવન, એવી રીતે ચિત્રકૂટમાં પણ જયપુરિયા સ્મૃતિ ભુવન. ઘણી મોટી ઇમારતો, ઘણા સુંદર રૂમ, ઘણા સુંદર પલંગો, પંખાઓ, બાથરૂમ, સંડાસ, બહુ સારી સગવડો, અને દરેક ઠેકાણે ભોજનાલય, એમના પોતાના તરફથી ભોજનાલય ઉપર ચાલતું હોય, રસોઈ બનતી હોય, અને બહાર જે ખર્ચ પડતો હોય તેના કરતા ઓછા ખર્ચે ત્યાં ભોજન મળતું હોય, સારું મળતું હોય, સાત્વિક મળતું હોય, આ પણ પ્રબંધ એમણે કર્યો. કેટલું સુંદર કાર્ય કર્યું. તમે ભારત વર્ષમાં બહાર નીકળો તો તમને આ બધી ખબર પડે. દેશમાં તો બધું ઘણું છે આપણા દેશની અંદર, તો જેને આપણે જાણતા પણ. તો અમે ચિત્રકૂટમાં ગયા અને ચિત્રકૂટમાં જયપુરિયા સ્મૃતિ ભુવનમાં ઉતર્યા. બીજે દિવસે અમે અત્રી અને અનસુયાનો જે આશ્રમ એકાંતમાં છે, બહુ દૂર છે. મંદાકિની નદી એમ કહેવાય છે, તુલસીકૃત રામાયણમાં આવે છે કે અનસુયા માતાએ પોતાની તપશ્ચર્યાની શક્તિથી મંદાકિની નદીને પ્રગટ કરી પર્વતમાં. તો એનું જે મૂળિયું છે તે મૂળ સુધી અમે ગયા, અને મૂળિયા પાસે અત્રી મુનિનો આશ્રમ હતો. તો અત્યારે તો સાપ ગયા, લીસોટા રહ્યા, હજારો વર્ષો પહેલાની આ બધી વાતો છે. જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ, સ્થળ થાય. પણ આજે એમની સ્મૃતિ રૂપે અત્રી મુનિનો આશ્રમ છે ત્યાં આગળ, એના દર્શન પ્રવાસી કરે છે. અમે પણ ગયા મંદાકિની નદીમાં, અમે સ્નાન મંદાકિની નદીમાં સ્નાન કર્યું. મનુષ્ય તો જુદી જુદી જાતના છે ને, ચિત્તની વૃત્તિઓને જીતવાનું કામ લોઢાના ચણાઓને ખાવા કરતા પણ અઘરું છે. બહુ જ કદાચ લોઢાના ચણાને તમે ચાવી જાઓ, પચાવી પણ જાઓ, પણ ચિત્તની વૃત્તિઓને જીતવાનું, હજમ કરવાનું, વશ કરવાનું કામ એના કરતા પણ કપરું અથવા દુષ્કર છે. સ્નાન અમે કર્યું મંદાકિની નદીમાં, ફરી વાર સ્નાન કર્યું, કારણ કે સૂર્યોદય થઈ ગયેલો, ખૂબ તડકો નીકળી ગયેલો, 11:30 નો સમય સવારનો હતો. અમને થયું આટલે દૂર ફરી ફરી ક્યારે આવવાના, ચાલો ને સ્નાન કરીએ. સ્નાન કર્યું, અમારી સાથે જે ભાઈઓ હતા બધાએ સ્નાન કર્યું. એક બે ભાઈઓને સ્નાન કરવું નહોતું, મેં કહું કરો ને, મારા જેવો નાનો છોકરો સ્નાન કરે છે, તમે તો મોટા મારા કરતા છો, કેમ બેસી રહ્યા છો આળસુથી, સ્નાન કરવા આવો ને. મેં એમને હિંમત પૂરી પાડી, એ પણ પાછા મને કમને તૈયાર થઈ ગયા. તો પાછા ક્યારે આવવાનો છે નાવા માટે, તડકો મજાનો છે, સરસ મજાની નદી છે, પવિત્ર પાણી છે, સરસ મજાનો ઘાટ છે, અને તમારી પાસે રૂમાલો પણ છે, હવે શું, સ્નાન કરી લો, બહુ જ આનંદ તમને આવશે. બધા સ્નાન કરવા, ત્યારે માને પણ સ્નાન કરવાની ઈચ્છા થઈ. આપણા સર્વેશ્વરી માં અહિયાં બેઠા છે, એમને પણ સ્નાન કરવાની ઈચ્છા. એ પણ માતાજીના અસ્થિ વિસર્જન નિમિત્તે અમારી સાથે હતા. માતાજીની ઈચ્છા હતી કે બધે જ ઠેકાણે તમે રહેજો. માતાજી પોતાના પેટની દીકરી કરતા વધારે પ્રેમ એમના પર છેલ્લા દિવસોમાં રાખતા હતા. તો એમણે કહ્યું મારે પણ સ્નાન કરવું છે. તો કરો, સ્નાન કરવું એ તો સારું કામ છે, પણ સ્નાન ક્યાં કરવું? કારણ કે જે ઘાટ ઉપર સ્નાન કરવાનું હતું, મુખ્ય ઘાટ જે હતો, ત્યાં બીજા માણસો પણ ઘણા હતા. એકાંત એમને જોઈતું હતું. પુરુષ તો લંગોટીઓ થઈને કે લંગોટી કાઢીને પણ પડે, સ્ત્રીઓને થોડોક વિચાર મર્યાદાનો પણ કરવાનો. એટલે એમણે કહ્યું કે મારે સ્નાન કરવું છે. મેં કહ્યું તો પછી કરો, કઈ વાંધો નહીં, ચાલો આપણે કોઈ જગ્યા જોઈએ. આ તો નદીનો કિનારો છે, બહુ વિશાળ, કોઈ એવી જગ્યા આપણને બાજુમાં મળી જશે જ્યાં શાંતિથી તમે સ્નાન કરી શકો. ચાલ્યા. હવે ચાલતા ચાલતા આવી ગયા એક ઠેકાણે અમે, બહુ જ પાસે. ત્યાં ઘાટ હતો પાછો, અત્રિ અનસુયાના આશ્રમની નીચેના ભાગમાં એક ઘાટ પાછો હતો બાંધેલો. ત્યાં અમે ઉતરી પડ્યા. મેં કહ્યું અહીંયા તમે સ્નાન કરી લો અને શાંતિથી પછી આપણે જઈએ. એક બે માણસો ત્યાં સ્નાન કરતા પણ હતા, હમણાં સ્નાન કરીને જશે. પણ એક સાધુ ત્યાં બેઠો હતો, એ સાધુએ સ્નાન કરેલું હશે, આસન પાથરેલું, અને ઘાટ ઉપર જ એક મોટી શિલા હતી ત્યાં બેઠેલો, હાથમાં ગો મૂકીને માળા અને જપ કરે. જપ એટલા બધા કરે, ઝડપથી, ફ્રન્ટિયર મેલની ઝડપથી જપ કરે, હાથ ચાલ્યા જ કરે, ગો મૂકી ઊંચી નીચી થયા. પણ આ છે ની ઉઘાડી. માને જોયા એટલે તરત આમ જોવા લાગ્યા, ચારે તરફ એ તો જોયા જ કરતો હતો. ઘાટ પર કોણ આવ્યું, કોણ ગયું, કોણ નાવા પડ્યું, કોણ નથી પડ્યું, આમાં જ એનું વધારે ધ્યાન, જપ અને ભગવાનમાં ધ્યાન કરતા. માને કહ્યું હવે તમે સ્નાન કરી. બાજુમાં બહુ સુંદર નાની સરખી દિવાલ બાંધેલી હતી ત્રણ તરફથી, અંદર પાણીનું પાછું ઝરણું બીજું હતું. મા કે આ જગ્યા બહુ સારી છે, અહીંયા હું વસ્ત્રો કાઢી બહાર અંદરના ભાગમાં સ્નાન કરી કપડાં પહેરીને પાછી આવી શકીશ, અને બહુ સુંદર છે. મેં કહ્યું ત્યાં તમે સ્નાન કરો, અંદર સ્નાન કરવા દે. પણ પેલો સાધુ હતો, એની વૃત્તિ એટલી બધી ચંચળ કે ઊંચો થઈથી ને જોયા કરે, માં દેખાય નહીં તો પણ ઊંચો થઈથી ને જોયા કરે, તો બહુ સારી વાત છે. હું તો કઈ માને સ્ત્રી સમજતો જ નથી, ઘણા લોકો સ્ત્રી સમજતા હોય, હું કઈ સમજતો નથી. રામકૃષ્ણ પરમહંસ દેવે કહેલું કે વૃંદાવનની ધૂળે ધૂળ નથી, બ્રહ્મરસ છે. એમ હું માને સ્ત્રી સમજતો નથી, જગદંબા સ્વરૂપ જ માનું છું, ભગવતી જ છે એમ સમજુ છું, ભગવતી પોતે જ છે. પણ એ સ્ત્રી સમજતો હશે એટલે આમ જોયા જ કરતો, ઉપર નીચે જોયા જ કરે, ને ચિત્તવૃત્તિ ચંચળ. ઘડીકમાં મારી તરફ જોઈએ, ઘડીકમાં એક ભાઈ બે માણસો સ્નાન કરતા હતા બાજુના ઘાટ પર, ત્યાં પાછા જોયા કરે. આનું મન સ્થિર કેવી રીતે થશે? ભગવા કપડા પહેરેલા છે, મન તો સ્થિર છે. બહાર નીકળ્યા સ્નાન કરીને, કપડા બદલીને ત્યાંથી પસાર થયા ત્યાં સુધી એ જોયા છે. અને પછી એ પોતાનું આસન વાળી જમવાનો સમય થયો હશે એટલે ત્યાંથી વિદાય થઈ. આ પણ સંત હતો. જગતમાં તો જુદી જુદી જાતની વસ્તુઓ છે ને, એક સરખી વસ્તુ નથી. અને પછી એક બીજા પણ સંત હતા, ત્યાં જ રહેતા હતા. પાછળ જ જગ્યા હતી, અત્રિયમ સુયા મુનિના આશ્રમની જગ્યા પરમહંસ આશ્રમ, એમાં એક સંત રહેતા. લાઉડ સ્પીકર નો જોરદાર અવાજ આવ્યા કરતો. ત્યાંથી જરાક આગળ જઈએ એટલે અત્રિ અનસુયાનું એક જૂનું સ્થાન પણ આવતું. ત્યાંથી એક પંડિત બોલ્યા કરતા, સતત રીતે બોલ્યા કરતા, અત્રિ અનસુયા મુનિનું મૂળ સ્થાન અહીંયા છે, ત્યાં નથી. પેલા લોકો બેસી ગયા છે ત્યાં નથી, એ લોકો તો ખોટી રીતે બેસી ગયા છે, લોકોને બનાવી રહ્યા છે, ત્યાં ન જતા અહીંયા જ આવજો. લે ભાગુઓ થી ચેતજો, કલિકાળ ની અંદર આવા લે ભાગુઓ નીકળ્યા જ કરે છે. આમ અવાર નવાર લાઉડ સ્પીકર ઉપર હિન્દી ભાષામાં જાહેરાતો ચાલતી હતી જોર શોર થી. કોને માટે? આપેલો પરમહંસ આશ્રમ બનેલો અત્રિ મુનિના સ્થાનમાં, અને ત્યાં જે મહંત બેઠેલા દંડી સ્વામી, એને લક્ષ્ય કરીને આ બોલાતું. પ્રવાસીઓને સૂચના આપવામાં કે તમે ત્યાં જવાને બદલે અહીં આવો. અહીંયા આવવામાં એમને શું ફાયદો? ત્યાં જવામાં એમને ફાયદો એટલો જ કે કોઈ પૈસા મૂકે, આ વ્યવહારિક પ્રત્યક્ષ ફાયદો. એટલા માટે આટલો બધો પરિશ્રમ એ કરતા. પણ જુઓ તમે, પેલા જે સંત હતા અત્રિ અનસુયા મુનિ ના આશ્રમમાં બેઠેલા પરમહંસ આશ્રમમાં, એ તો શાંત જ સ્વસ્થ, કોઈ જવાબ જ નહીં, કોઈ જવાબ જ આપતા, બધું સાંભળતા, પણ ઉભા થઈને લોહી ઉકળી જાય એવો વિરોધી પ્રચાર ત્યાંથી ચાલ્યા કરતો, ને એવો રોજ ચાલતો હશે. અમે તો તે દિવસે ત્યાં ગયા ત્યારે જોઈને સાંભળ્યું, રોજ આવું ચાલતું હશે. પણ એ સંત શાંતિથી રહે. અમે જયારે સંતની પાસે ગયા તો બહુ જ સ્વસ્થતાથી અમારી સાથે વાતો, બહુ સ્વસ્થતા. એ કે અમારા ગુરુ જે હતા એ તો ઘણા શક્તિશાળી હતા, અમે તો એટલા શક્તિશાળી નથી. અમારા ગુરુ ઘણા શક્તિશાળી હતા. આ ઘોર જંગલ આજુબાજુ, ત્યાંથી વાઘ અહીંયા આશ્રમમાં આવતા. એક વાર મિલિટરીના કોઈ ઓફિસર આવ્યા, એમને ઈચ્છા થઈ કે વાઘનો શિકાર કરવો, એટલે આવીને બેઠા. વાઘનો શિકાર કરવો છે, મહારાજને કહ્યું. મહારાજે કહ્યું, વાઘનો શિકાર શું કામ તમારે કરવો છે ભાઈ? જેમ તમારો કોઈ શિકાર કરે તો તમને ગમે. પ્રત્યેક પ્રાણીને પોતાનું જીવન પ્રિય છે, વાઘને પણ એનું જીવન પ્રિય છે. એ કઈ તમારું બગાડતો નથી, શિકાર શા માટે કરો? તો કે ના, અમારે શિકાર કરવો છે. તો કે સારું, રહો. ઓરડીમાં રાત્રે નિવાસ કર્યો અને રોજના નિયમ પ્રમાણે રાત્રે વાઘ ત્યાં આવ્યો. ખરેખર રોજ રાત્રે આવતો હતો આશ્રમની બહાર, તો વાઘ આવ્યો. અને વાઘ આવ્યો એટલે વાઘે ગર્જના કરી. ગર્જના સાંભળીને પેલા ઓફિસર હતા એમના માણસોની સાથે ઓરડીમાં લપાઈ ગયા. મહારાજે કહ્યું, આવો બહાર, વાઘ આવ્યો છે, શિકાર કરી લો. તો કે ના, હિંમત ચાલતી નથી, હિંમત ચાલતી નથી બહાર. આખી રાત રહ્યા અંદર, વાઘ ચાલ્યો ગયો વહેલી સવારે. તડકા ચડ્યા, મહંતે કહ્યું, હવે બહાર આવો. તડકા ચડ્યા તો કે વાઘ છે કે નહીં કહો પહેલા? તો કે તો જતો રહ્યો કાઢનો. તો કે સાચું કહો છો? તો કે સંત કદી ખોટું બોલે? હવે વાઘ નથી, આવો બહાર. ત્યારે માંડ માંડ બહાર આવ્યા. આ પરિસ્થિતિ. એક દિવસ કે છે, અમારા ગુરુજી બારગામ ગયા હતા થોડા દિવસો સુધી, તો રોજ વાઘ આવીને આશ્રમની બહાર બેસી રહેતો, ચોકી કરવા માટે બેસતો હોય છે. આવું આસ્થા. તો મને થયું કે તમારા ગુરુ તો મહાન કહેવાય, વાઘ એમની પાસે આવીને શાંતિથી બેસી રહેતો, કોઈ પણ પ્રકારના વિરોધનો, કોઈ પણ પ્રકારના વેરભાવનો અણસાર પણ દેખાતો નહોતો. વેરભાવનો ત્યાગ કરીને વાઘ બેસતો. પણ તમે પણ તમારા ગુરુ કરતા ઉતરતા નથી, કારણ કે વાઘ શાંતિથી ત્યાં બેસતો તમારા ગુરુ આગળ. પણ તમારી આજુબાજુ જુઓ, આ વાઘો, માનવના રૂપમાં રહેનારા વાઘો, બીજાના પર આક્રમણ કરનારા, બીજાની આલોચનાઓ અકારણ કરનારા, નહીં લેવા નહીં દેવા અકારણ, કઈ બદલામાં મળવાનું કશું જ નહીં, પણ એક જાતની વૃત્તિ, બદલામાં કઈ ન મળે. આપણે જયારે જઈએ, કોઈ વાર નીકળીએ, અમે ઘણી વાર નીકળીએ, તો કૂતરાઓ અમસ્તા ભસે, અમસ્તા. કદાચ સ્વાગત આપણું કરતા હોય, ભાઈ યોગેશ્વરજી મહારાજ આવો, ભલે પધાર્યા. પણ હવે સ્વાગતનો પ્રકાર હોય ને, બસતા બસતા સામે આવવા માંડે, તો આપણે જાણીએ કે ભાઈ આનો જાતિ સ્વભાવ છે, આપણાથી કઈ સામે એવી રીતે બાજુ ભસાય છે? કૂતરાનો જાતિ સ્વભાવ છે, આપણો એ જાતિ સ્વભાવ નથી. તો એવી રીતે ઘણા માનવો પણ છે, ટીકાખોરો, નિંદાખોરો, અકારણ નિંદા કરનારા, સ્વાર્થ વૃત્તિ વાળા માણસો. આ વાઘ વૃત્તિ છે, એની સામે તમે શાંત છો. તમારા ગુરુ વાઘની આગળ શાંત હતા, તમે આ વાઘ વૃત્તિ વાળા માનવોની આગળ શાંત છો. તમારી શક્તિ પણ કઈ ઓછી, ઘણી સારી. તમે જીતાત્મા કહેવા, જીતાત્મા બહુ અઘરું કામ છે. કોઈ માણસ આવીને તમારી વિરુદ્ધમાં કઈક વાત કરી જાય, ઘણી વાર તમને રાત્રે ઊંઘ પણ ના, આખી રાત તેના તે વિચારો આવ્યા કરે. તમને થાય કે ક્યારે સવાર પડે અને ક્યારે ત્રણ ગણું ચાર ગણું સંભળાવી આવું, મારામાં કઈ પાણી નથી એ સમજે છે શું? આમ તમને. અને જયારે તમે જાઓ, તમારો ઉભરો ઠાલવો, ત્યારે જ તમને શાંતિ મળે. એ સિવાય તમને શાંતિ મળે જ નહીં. આ જાતની વૃત્તિ માણસની અંદર છુપાયેલી છે. સહન કરવાની શક્તિ ઓછી છે, સંયમની શક્તિ ઓછી છે, નગણ્ય માનવાની વસ્તુ ઓછી છે. કબીરની જેમ, હાથ ચલત હે અપની ગત મે કુકર ભસત, વાકો ભસવા દે તો રામ સુમર જગ લડવા દે, કોરા કાગજ કાલી શાહી પડત લિખત વાકો પડવા દે તો રામ સુમેર જગ લડવા દે. આવું તો બહુ ઓછા માણસો ની અંદર હોય. બદલો લેવાની, રિટાલિએશન ની વૃત્તિ, પ્રતિશોધ ની વૃત્તિ વધારે ભાગે માણસો ની અંદર રહેતી હોય છે. તે સંત ના દર્શન કરીને અમને ઘણો આનંદ થયો કે કેટલી સ્વસ્થતા, મનની કેવી સ્વસ્થતા, શાંતિ. અને કેટલા પ્રેમથી અમને કહ્યું, જે જે યાત્રીઓ અહીં આવે છે એમને આશ્રમ તરફથી છાશ નો પ્રસાદ આપવામાં આવશે અને આશ્રમ તરફથી ભોજન નો પ્રબંધ પણ કરવામાં આવે છે. તમારે પણ જમવું હોય તો જમવા માટે બેસો. કેવી સારી વાત! આપણા એકાંત આશ્રમો શું કરે છે? જે જાય તેને પૂછે જમો. કેટલી મોટી વાત! જે જાય તેને પૂછે પાણી પીશો, છાશ પીશો. આશ્રયની આવશ્યકતા હોય તો કહેશે લો અમારે ત્યાં ઓરડો છે, રહી શકો છો, રાત રહી શકો છો, દિવસે રહી શકો છો, બે ઘડી વિશ્રાંતિ કરી શકો છો. અને ઉપરથી પાછા સત્સંગની વાતો તમને કરી બતાવે એમની અનુકૂળતા પ્રમાણે. તો જે ઓફિસરો 1000-2000 ના પગારો લઈને પણ કામ નથી કરતા, તે સમાજ સેવાનું કાર્ય, સમાજની અંદર ઉત્તમ પ્રકારના સંસ્કારોના સિંચનને કરવાનું કાર્ય આવા ફકીરો કરે છે, આવા ત્યાગવીરો કરે છે, બદલામાં કાંઈ પણ ઈચ્છા વગર. તમે ભોજન કરી જાઓ, આપવું હોય તો કાંઈક મૂકો, ના મૂકવું હોય તો કાંઈ નહીં, ચાલ્યા જાઓ. એ લોકો કઈ બળજબરી કરતા નથી કે તમારે બદલામાં પૈસા મૂકવા જ પડે, કશું જ નહીં, જેવી તમારી ઈચ્છા. પણ એ તમારું સ્વાગત કરે છે, તમારો સત્કાર કરે છે, તમને બે વાતો સંભળાવે છે જીવનના ઉપયોગની, પૂછે છે કે કઈ કરો છો, મનુષ્ય શરીર ધારણ કર્યું કઈ કરો છો, આપણે કે કરીએ છીએ એ પૂછે છે, શું કરો છો, આપણે કે બિઝનેસ કરીએ છીએ તો કે અમે પૂછતા નથી, બિઝનેસ તો કરતા જશો ને, તમારા કપડા પરથી જ દેખાય છે, તમારી મોટર પરથી જ દેખાય છે, બિઝનેસ ના કરતા હોત તો મોટરમાં ઘરની કેવી રીતે આવત, આવા ઉજળા કપડા કેવી રીતે પહેરત, એ અમે પૂછતા નથી. પણ કઈ પરમાર્થ નું બિઝનેસ કરો છો? પરમ અર્થ પરમાત્મા એની પ્રસન્નતા ને પ્રીતિ ને માટે તમે કઈ કરો છો? બીજાને માટે કઈ કરો છો? તમારે માટે તો તમે ઘણું બધું કરતા હશો, પૈસા કમાતા હશો, મકાનો બાંધતા હશો, એકને બદલે બીજી કાર લેવાના સ્વપ્ન સેવતા હશો, બધું તમારે માટે કરો છો, તમારા નાના સરખા પરિવારને માટે કરો છો. બીજાને માટે કઈ કરો છો? જેને તમારા પરિવારમાં નથી માનતા, સમાજના એવા જે માણસો છે, પછાત માણસો છે, અડધૂત માણસો છે, ઉપેક્ષિત માણસો છે, અભાવગ્રસ્ત માણસો છે, જેમને તમે ઓળખતા હશો, એવા તમારા જ કુટુંબના, તમારા જ ગામના, તમારા જ લગતાના, મધ્યમ વર્ગના, નીચલા મધ્યમ વર્ગના માણસો અભાવમાં જીવનારા હશે, તેને માટે કઈક નિયમિત રીતે કરો છો? થોડાક પૈસા કાઢો છો? તમારી ઇન્ફ્લુએન્સનો ઉપયોગ કરો છો તેમના છોકરાઓને ડાળે વળગાડવાને માટે? તેમના છોકરાઓ બેકાર હોય ભણેલા તો એમને ક્યાંક સમય મળે, ક્યાંક નોકરી મળે, એને માટે પ્રયત્નો કરો છો? આ મહાન યજ્ઞ છે આ યુગની અંદર કરવાના. આ બધું જો કરતા હો તો મનુષ્ય તરીકે તમારું જીવન સફળ છે. બાકી પોતાને માટે તો બધા જ કરે છે. જે પોતાને માટે કરો છો તે મૂકીને ચાલવાનું છે, સાથે કઈ જવાનું નથી. જે બીજાને માટે કરો છો તે સાથે આવશે. બીજાને માટે કરવાથી તમને સંતોષ મળશે, બીજાને માટે કરવાથી તમને શાંતિ સાંપડશે. અને જયારે ચાલવાનો ટાઈમ આવશે ત્યારે તમારો અંતરાત્મા તમને કહેશે, મેં કોઈનું કાંઈ પણ બગાડ્યું નથી, હું જે રીતે જીવનને સમજતો હતો, જાણતો હતો, તે રીતે જીવવાની મેં પ્રામાણિક રીતે કોશિશ કરી છે, પતી ગઈ. આ જે સેટિસ્ફેક્શન, આત્મસંતોષ શરીર છોડતી વખતનો, તમે શાંતિથી ચાલ્યા જશો, બહુ જ આનંદથી. તમને કેટલી તસલ્લી રહેશે કે મેં કોઈનું કઈ રીતે, કોઈ રીતે, મનથી પણ, વચનથી પણ, શરીરથી પણ બગાડ્યું નથી. હું જે રીતે જાણતો હતો તે રીતે સારો વ્યવહાર કરવાની જ મેં કોશિશ કરેલી છે. આ જે આત્મતૃપ્તિ, આત્મસંતોષ, તે તમારી સાથે આવશે. આત્મા તો યાત્રા કરવાનો જ છે, પંચમહાભૂતના શરીરને છોડીને બીજા શરીરને ધારણ કરવાનો જ છે. જ્યાં સુધી વાસનાની પરિપૂર્ણ નિવૃત્તિ થઈ નથી, જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સદાયો નથી, ત્યાં સુધી પુનરપી જનનમ, પુનરપિ મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, આવા ગમનનું ચક્ર ચાલ્યા જ કરવાનું છે. પણ તમે સંતોષ સાથે ચાલ્યા જશો, આ ચક્રની યાત્રા સંતોષ સાથે કરશો, નહીં તો અસંતોષનો અંત નહીં, દુઃખી દુઃખી થઈ જાવ. એ વખતે એ પણ ઘણી મહાન છે. મેં માતાજીના અંતકાળને જોયો. માતાજીનો અંતકાળ એવો અંતકાળ હતો, કે મોટા મોટા સંતો મહાત્માઓના પણ એવા અંતકાળમાં, હું ઘણી વાર માને કહું કે સ્થિતપ્રજ્ઞ પુરુષનો અંતકાળ કેવો હોય તે આપણે માતાજીના જીવનમાંથી જોઈએ. સ્થિતપ્રજ્ઞ, કારણ કે એમને કોઈ વાસના જ નહીં, કોઈ લાલસા જ નહીં, કોઈ કામના જ નહીં. એમના સગા આવતા હતા જોવા માટે ભાવનગરમાં, વચ્ચે વચ્ચે એમને પૂછતા હતા કોઈક વાર. હું એમની પાસે એમને બહુ જવા દેતો નહોતો એમના સંબંધીઓને પણ, કારણ કે એમની પાસે જઈને સંસારની જ વાતો કરવાના નહીં. માતાજીને સંસારની ઈચ્છા નહોતી, પણ સંસારની વાતો સંભળાવીને એમને શું કરવું છે? એનું મન તો ભગવાનની અંદર સ્થિત હતું. તો પણ એકાદ વાર એમને લઈ જતો, એ પૂછતા કે કઈ ઈચ્છા છે, કઈ કહેવું છે? માતાજી તરત કહેતા, ભજન કરજો, સંપત્તિ રહેજો, બીજું મારે કઈ કહેવાનું, મને કઈ ઈચ્છા જ નથી, હું તો મારા ભગવાનની પાસે છું. એમને એમ લાગતું હતું કે યોગેશ્વરજી ભગવાન છે, ભાવના હતી એવી પહેલે, હું તો મારા ભગવાનની પાસે છું, કપિલ ભગવાન પાસે હું તો બેઠેલી છું, મારું મન નિરાશનો અનુભવ કરે છે, મને કોઈ અપેક્ષા નથી, શાંતિ. જીવનનો મને મોહ નથી, મરણનો મને ભય નથી, જે વખતે જે થવાનું હશે તે વખતે તે થશે, અને જવાનું થશે તો પણ હું તૈયાર છું, એટલો સંતોષ છે મને કે અત્યારે હું ઠેકાણે છું. યોગેશ્વરજીની પાસે છું એટલે ઠેકાણે છું, મારી મુક્તિ જ થઈ ગયેલી છે, શાંતિ છે. બોલો કેટલી શાંતિ! એક બાજુથી ખોરાક લેવાય નહીં, દોઢ મહિના સુધી ખોરાક લેવાયો નહીં, પાછળના દિવસોમાં દૂધ પણ પીવાયું નહીં, એ પછીના દિવસોમાં મોઢેથી પાણી પણ લેવાતું નહોતું. આવી સ્થિતિ એક બાજુએ પથારીમાં દોઢ દોઢ મહિના સુધી સૂતા જ રહેવાનું, બેસાઈ નહીં, ચલાય નહીં, બધી જ ક્રિયાઓ પથારીમાં કરાવવી પડે, આવી પરિસ્થિતિ હતી. અને તે છતાં પણ મન સાત્વિક, શાંત, સ્વસ્થ, કોઈ જાતની ફરિયાદ નહીં, કોઈ જાતનો અસંતોષ નહીં, કોઈ જાતની લાલસા નહીં, કોઈ જાતની કામના નહીં, કશું જ નહીં, શાંતિ. પ્રભુની અંદર મન લાગે, પ્રભુની અંદર. બીજા આવ્યા, એમના સંબંધી, બોલાવીને કહ્યું, જુઓ મારે બીજું કઈ કહેવાનું નથી, બે વાતો કહેવાની છે. બે વાતો કઈ? કેવી બે વાતો કઈ? એમના જીવનના નિચોડ રૂપે એમને જે પ્રાપ્ત થયેલું એ બે વાતો કઈ, બહુ મહત્વની વાતો કઈ. એમણે કહ્યું, યોગેશ્વરજી જે કહે તે પ્રમાણે કરજો તો સુખી થજો. એક વાત, યોગેશ્વરજી જે કહે તે પ્રમાણે કરશો તો સુખી થશો, એક વાત કરી. બીજી વાત કરી, યોગેશ્વરજી જે કરે એમાં શંકા કદી નહીં કરવાની, એ હંમેશા સારું જ કરતા હોય છે, મારો વિશ્વાસ છે અનુભવનો. આ બીજી વાત કરી. કેટલી મોટી વાત કરી ગયા! પોતાની પુત્રીને આ વાત કરી, ભાવનગરમાં મળવા આવેલી પોતાની પુત્રીને આ વાત કરી, અને પછી મા તરફ આંગળી કરીને માને પાસે બોલાવીને એમના શરીર પર હાથ ફેરવીને કહ્યું, આ મારી પેટની દીકરી જ છે, બીજી એણે જે મારી સેવા કરી છે તેવી સેવા કોઈ મનુષ્ય કરી ન શકે, તું પણ ના કરી શકે એવી સેવા કરી છે, તું ભૂલીશ નહીં, એની સેવાને ભૂલીશ નહીં, મારા મળમૂત્રને સાફ કર્યા છે, જરા પણ કંટાળો મોઢા પર લાવ્યા વગર, જરા પણ મોઢા પર ગમગીની લાવ્યા વગર, જ્યારે જોઈએ ત્યારે હસતું જ મોડું, જ્યારે જોઈએ ત્યારે પ્રસન્ન સ્વસ્થ ચિત્ત ખડે પગે રાત ને દિવસે ઉભા રહે અને મારી સેવા કરી છે, આ ભૂલીશ નહીં, સ્વસ્થ છે. એમના છેલ્લા શબ્દો હતા, હું શાંત છું, મને શાંતિ છે, કઈ જોઈતું નથી, કોઈ ઈચ્છા નથી. પછી 3.5 દિવસ સુધી કાંઈ પણ બોલ્યા નથી, સમાધિમાં જાણે મન ડૂબી ગયું હોય એમ શાંતિથી સુઈ રહેતા, કાંઈ જ બોલી શકતા. એ પહેલા એમણે કહેલું કે 5મે દિવસે આપણે જવાનું છે, 5મે દિવસે અહીંથી વિદાય થઈશું આપણે. અને ખરેખર 3.5 દિવસ સુધી એમને શરીરનું ભાન રહ્યું નહીં, અને 5મે દિવસે જ સવારે એમનું શરીર પડ્યું. તો હું ઘણી વાર કહું છું કે સ્થિતપ્રજ્ઞ પુરુષો હોય, સાધના કરીને ઊંચા સિદ્ધિના શિખર પર પહોંચેલા પુરુષ હોય, કેવી શાંતિપૂર્વક અંતકાળે શરીર છોડે છે, શાસ્ત્રોમાં આપણે વાંચીએ છીએ, એ તો અમે માતાજીના જીવનમાં જોયું, પ્રત્યક્ષ જોયું. સંતોના જીવનમાં તો આપણે બધે ક્યાં જોવા જઈએ, પણ આ સંત હતા એના જીવનની અંદર આપણે જોયું, કોઈ કામના નહીં, કોઈ વાસના નહીં, કોઈ વસવસો નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ વેર નહીં, કશું, શાંતિ. બધા જ એકાઉન્ટ્સને ક્લિયર કરીને સ્વસ્થ જીવ, શાંત જીવ જ્યાં સંસારમાંથી વિદાય લઈ શકે તો આપણા જીવનની સાધના સફળ થઈ એમ સમજવું, નહીં તો ફરિયાદો સાથે ગણાઈ જાય છે. વેર ભાવને લઈને ઘણા ગમન કરે છે. ઘણા લોકો ઈચ્છાઓની આવૃત્તિઓની અંદર રમ્યા કરે, મારા ગયા પછી આમ કરજો, મારા ગયા પછી આમ કરજો, મારા ગયા પછી 12મું તો કરજો જ હો, મારા ગયા પછી એકલું 12મું નહીં ચાલે, 13મું તો કરજો જ, ના કરે તો જોવા માટે ભૂત થઈને જીવવું પડે. પછી થાય છે કશું જ નહીં. કઈ ઈચ્છા છે તો કે કશી ઈચ્છા, ઈચ્છા જ દુઃખનું કારણ છે. એ કહેતા જગતમાં કોઈ કોઈનું નથી, આખું જગત સ્વાર્થમય છે ભગવાન સિવાય, પથારી પર સુતા સુતા આવું કહેતા કોઈ પૂછતા. ઈચ્છા દુઃખનું કારણ છે, ઈચ્છાને મૂકી દેવી એ જ સુખ. બોલો કેટલી મોટી વાત છે. આખા જીવનની તમારી સાધના છેલ્લો સમય જયારે તમારો આવે ત્યારે એની કસોટી થાય છે. તે વખતે તમારું મન કેવું રહે છે, તે વખતે તમારું મન ચંચળ થતું હોય, વિષયોમાં દોડાદોડ કરતું હોય, તો સમજી જવું કે તમારી સાધના અધૂરી હતી. અને તે વખતે જો તમે સ્વસ્થ રહી શકતા હો, તે વખતે શાંત રહી શકતા હો, તે વખતે પ્રસન્ન રહી શકતા હો, તો સમજી જવો કે જીવનની સાધના પૂરી થઈ. અને માણસ આંખ મીચે છેલ્લો શ્વાસ લે એ વખતે જો એટલા જ શબ્દો એ કહી શકે અથવા અનુભવી શકે, આઈ હેવ ડન માય ડ્યુટી, ખલાસ, સફળ થઈ ગયું છે. આઈ હેવ ડન માય ડ્યુટી, મારું કર્તવ્ય, હું જે રીતે સમજતો હતો અથવા સમજતી હતી તે રીતે મેં સારી પેઠે પૂરું કરવાના પ્રયત્નો કર્યા, મારા કર્તવ્યને મેં પૂરું કર્યું સંતોષકારક રીતે, ખલાસ. હવે આપણે વિદાય તીર્થાર નથી કહેતા, આવજો હમણાં કોઈક વાર પાછા મળીશું, કાગળ પાગળ લખજો કોઈક વાર. વડોદરાથી મુંબઈ જઈએ કે અમદાવાદ તો મળવા માટે આવનારા ને આપણે કહીએ, આવજો યાત્રાએ નીકળીએ તોય કહીએ, આ મહાયાત્રાએ આપણે નીકળીએ જો એવું કહી શકીએ, આવજો, રામ રામ, શાંતિથી રહેજો. કાગળ તો લખી નહીં કોણ ત્યાં પહોંચાડે એવું છે, પણ તમે શાંતિથી રહેજો. એવી સાધના કરજો કે શાંતિથી રહેવાય અને શાંતિથી જવાય, પ્રસન્નતાથી જીવાય અને પ્રસન્નતાથી ચલાય પણ ખરું, સ્વસ્થતાથી રહેવાય, સ્વસ્થતાથી જવાય, વિકાર વગર રહેવાય, આસક્તિ મમતા વગર રહેવાય, છતાં બધા કર્તવ્યો કરાય, છતાં બધા વ્યવહારો કરાય, અને સ્વસ્થતાથી અનાસક્તિ પૂર્વક વિદાય પણ થવાય, નિડરતાથી જીવાય અને નિડરતાથી ચલાય, કોઈની પણ સેહમાં તણાયા સિવાય, શાસ્ત્રની પણ, સંતની પણ, સદગુરુની પણ, કન્વેન્શનની પણ, પરંપરાની પણ, લોકોની ટીકાની પણ, લોકોની નિંદાઓની પણ, કશાયની પરવા કર્યા સિવાય પ્રભુને જ વફાદાર રહીને, આત્માને જ વફાદાર રહીને જીવન જીવાય અને એ રીતે ચલાય, ખલાસ, સફળ જીવન થઈ જાય, સાર્થક જીવન થઈ જાય. એવા માણસો આત્મસંયમ યોગી. ચિત્રકૂટના એ મહાત્માને જોઈને અમને થયું કે ઓહો, દર્શનીય સંત. આ માણસનો આ એક જ ગુણ એવો છે કે જે ગુણ આપણને એ માણસ વંદનીય છે એ બતાવવા માટે પૂરતો થઈ ગયો છે. ચારે તરફથી કાદવ ઉછળે છે, ચારે તરફ, 5 મિનિટ 10 મિનિટ નહીં, કલાકો સુધી આ જ પ્રચાર રાત દિવસ પ્રવાસીઓને આકર્ષવા માટે, એમના મનમાં ભ્રમણા પેદા કરવા માટે. છતાં સ્વસ્થ સંત જુઓ ને, 3 જ મકાન આડા છે, 4થું મકાન આ સંત ત્યાં બેઠેલ છે આશ્રમમાં, શાંત સત્સંગની વાત કરે છે, જે જાય નહીં એનું સ્વાગત કરે છે, એનું સન્માન. કેટલી મોટી સાધના, ઘણી મહાન સાધના. આ સાધનામાંથી આ સફળ થઈ ગયા સંત. તો જીવનની સાધનામાંથી સફળ થવા માટે નિરીક્ષણ આત્માનું કરીએ, જાગ્રત રહીએ, વાસનાઓમાંથી મુક્તિ મેળવવાનું ધ્યાન રાખીએ, અને એની સાથે સાથે ધ્યાન કરી શકીએ. ધ્યાન માટે રાહ જોવાની જરૂર નથી, આ કમ્બાઇન્ડ કોર્સ છે, કમ્બાઇન્ડ, એક પછી એક કોર્સ નથી, આ કમ્બાઇન્ડ. જેમ આપણે ભણવાજી SSC માં તો કમ્બાઇન્ડ કોર્સ, એમાં જ્યોગ્રાફી પણ હોય, એમાં લેંગ્વેજ ભાષા પણ હોય, એની અંદર હિસ્ટ્રી પણ હોય, એમાં વળી કોઈ બીજો વિષય આપણે લીધો હોય તો તે પણ આવે. આ કમ્બાઇન્ડ કોર્સ છે. એવું નહીં કે એક વર્ષ જ્યોગ્રાફી, બીજે વર્ષ હિસ્ટ્રી, ત્રીજે વર્ષ લેંગ્વેજ ગુજરાતી અંગ્રેજી ઇત્યાદિ, તેવું નહીં, કમ્બાઇન્ડ. અને પરીક્ષા પણ કમ્બાઇન્ડ કોર્સની લેવાય. એમ યોગના જે 8 અંગો છે, એ 8 અંગોમાંના જે 7 અંગો છે એ કમ્બાઇન્ડ કોર્સ છે યોગનો. 7 અંગોમાં યમ, સદગુણ, નિયમ, શિસ્ત, પોતાની જાતનું અનુશાસન, આસન, બેસવાની પદ્ધતિ, શરીરની વ્યાયામની પદ્ધતિ, આસન શરીરને સ્વસ્થ રાખવા માટે, પ્રાણાયામ, પ્રાણની વિશુદ્ધિની સાધના, ધારણા મનને જપમાં, ધ્યાનમાં, ઇષ્ટમાં, આરાધ્યમાં જોડવાની પ્રવૃત્તિ, ધારણા પછી ધ્યાન જોડવાની પ્રવૃત્તિ, પછી મન એની અંદર જોડાઈ જાય, અસ્ખલિત રીતે પ્રવાહી બનીને વહેતું થાય તે ધ્યાન. આ જે સાત અંગો છે એ તો સંમિલિત યોગ છે, સંમિલિત સાધનો છે, વારાફરતી કરવાના નથી, એક સાથે કરવાના, ધીરે ધીરે કરવાના. ને સમાધિ છે એ પાછળનું સાધન છે, સમાધિ સાથે નહીં. ધ્યાન પરિપક્વ અવસ્થા પર પહોંચશે પછી સમાધિ થશે, પાછળ. એટલે સમાધિ છે વટે થશે, પણ ધ્યાન તો અત્યારે આપણે કરી શકીએ. વેપાર કરતા હોઈએ તો પણ ધ્યાન કરી શકીએ, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોઈએ તો પણ ધ્યાન કરી શકીએ, સવારે ઉઠીને ધ્યાન કરી શકીએ, રાત્રે સૂતા પહેલા થોડો સમય બેસીને ધ્યાન કરી શકીએ, સાંજના ધ્યાન કરી શકીએ, બપોરનો સમય અનુકૂળ મળતો હોય તો તે વખતે ધ્યાન, જપ સાથે ધ્યાન અથવા જપ સિવાય ધ્યાન, જે જાતનું પણ ધ્યાન આપણને અનુકૂળ પડતું હોય એ જાતનું ધ્યાન આપણે કરી શકીએ, શું વાંધો આવે? આ બધું સાથે સાથે થાય છે, રાહ જોવાની નથી. સાઈડ પછી કરીશ, સદગુણો બરાબર પ્રતિષ્ઠા પામશે પછી કરીશ, પછી પછી નહીં, અત્યારે જ કમ્બાઈન્ડ કોર્સ છે આ બધો. એટલે ગીતાના છઠ્ઠા અધ્યાયમાં હવે જે ધ્યાનના શ્લોકો ચાલી રહ્યા છે તે બરાબર જ ચાલી રહ્યા છે, અસ્થાને નથી ચાલી રહ્યા એમ હું કહેવા માંગુ છું. કારણ કે આ કમ્બાઈન્ડ કોર્સ છે. ભગવાને એક બાજુ જીવનની વિશુદ્ધિનો ઉપદેશ આપ્યો અર્જુનને, અને એની સાથે સાથે હવે ધ્યાન કેમ કરવું, ધ્યાન માટે કેવું સ્થાન જોઈએ, ધ્યાન માટે મનની કેવી ભૂમિકા જોઈએ, અને ધ્યાન કરવાને માટે આરંભ કેવી રીતે કરવો જોઈએ, આ બધું હવે કરવાની શરૂઆત ભગવાન કરી રહ્યા છે આત્મસંયમ યોગમાં ગીતાના છઠ્ઠા અધ્યાયમાં. માનવે પોતાના જીવનની વિશુદ્ધિ સાધવી અને ભગવાનને પ્રાર્થવું હંમેશા, પ્રભુ મને કોઈ લૌકિક ઈચ્છાઓ, હું તો તમારી કૃપા જ માંગુ છું, હું જે ધ્યાન કરું છું, ભક્તિ કરું છું, તે આત્માની શાંતિ માટે આત્મશાંતિ, મારે કઈ બીજું જોઈતું નથી. કર્તવ્ય કર્મો તેના પરિણામે, સંસ્કારોના ઋણાનુબંધના પરિણામે શુભાશુભ વસ્તુઓની પ્રાપ્તિ તો થશે તે હું માગતો નથી, હું તો કેવળ શાંતિ માંગુ, દર્શન માંગુ, કૃપા તમારી માંગુ, બીજું કઈ જ માગવાની મને ઈચ્છા. આ રીતે માનવ ભગવાનને પ્રાર્થના, કૃષ્ણ તારી પાસે માગું એટલું રે, કૃષ્ણ તારી પાસે કૃષ્ણ તારી પાસે માગું એટલું રે, કૃષ્ણ પળ પળ રહેવું છે તારી પાસ, કૃષ્ણ તારી પાસે માગું એટલું રે, કૃષ્ણ તારી પાસે માગું એટલું રે. ભિક્ષુક બનીને આવી તારે આંગણે રે, ભિક્ષુક બની આવી તારે આંગણે રે, દર્શનની ભિક્ષા લેવા પાજ, દર્શનની ભિક્ષા, કૃષ્ણ તારી પાસે માગું એ તલું રે, કૃષ્ણ તારી પાસે માગું એ તલું રે. ભરજે જીવ મારે તારા દર્શન કરવા પાજ, તારા દર્શન કરવા પાજ, કૃષ્ણ તારી પાસે માગું એટલું રે, કૃષ્ણ તારી પાસે માગું એટલું રે. સંસારી જાળ તોડજે, 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 સંસારી જાળ
તારી જાળ કૃષ્ણ તારી પાસે માગુ એટલું રે કૃષ્ણ
સાધના કરવા માટે સંન્યાસી થવાની અભિલાષા હતી. ભગવાન એટલા માટે તે અભિલાષામાંથી અર્જુનને મુક્ત કરવા માટે આદર્શ સંન્યાસી ત્યાગી કોને કહેવાય તે ગીતાના 6 અધ્યાયના આરંભમાં કહ્યું. પછી ભગવાને અર્જુનને આગળ લઈ જવા માટે આત્મસંયમ યોગનો પરિચય પ્રદાન કરતી વખતે જીવનની વિશુદ્ધિની વાતો કરી, કર્મનો મહિમા, કર્તવ્યના અનુષ્ઠાનનો મહિમા સમજાવ્યો અને હવે આત્મસંયમ યોગનું અનુષ્ઠાન કેવી રીતે કરવું તેની ચર્ચાનો આરંભ કરશે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલાજીન કુશોત્તરમ. આવતીકાલથી એ શ્લોકોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઓમ સહના વવતુ. ઓમ સહના. હે પ્રભુ, અમે બધા અમારા અંગત રાગ દ્વેષોને, પૂર્વગ્રહોને બાજુ પર મૂકીને ઉત્તમ પ્રકારનો પુરુષાર્થ કરીએ. સહનઉ ભુનક્તુ. પુરુષાર્થ કરવાથી જે કાંઈ મળે તેનો ઉપયોગ બીજાને માટે પણ કરીએ. એકલ પેટા ના બનીએ. સહવીર્યમ કરવા વહઈ. અમે સાથે મળીને ઉત્તમ પ્રકારના કર્મોનું અનુષ્ઠાન કરીએ. તેજસ્વિનાવધીતમસ્તુ. અમારા વિચારો ભાવો તેજસ્વી બને. અમે લાચારી છોડી દઈએ, પ્રતાપી બનીએ, શક્તિશાળી થઈએ. મા વિદ્વેષાવહઈ. પરસ્પર દ્વેષ ના કરીએ. બીજાનું સારું જોઈને રાજી થઈએ. બીજાના દુઃખે દુઃખી થઈએ. દુઃખને દૂર કરવા માટે બનતો પ્રયત્ન કરીએ. હે પ્રભુ, ત્રણ પ્રકારની શાંતિ આપો. શરીરની શાંતિ, સ્વસ્થ શરીર, નિરોગી શરીર, શક્તિશાળી શરીર, બીજાની સેવામાં સમર્પાયેલું શરીર, મનની શાંતિ આપો. ઉત્તમ પ્રકારનું મન, સદગુણોથી ભરેલું સુવાસિત મન આપો. અવિદ્યારૂપી અંધકારનો અંત આણીને તમારી કૃપાનો વરસાદ વરસાવીને રાગ દ્વેષમાંથી, અહંકારમાંથી, વાસનાઓમાંથી મુક્ત કરીને આત્માની શાંતિ પણ આપો. ત્રણ પ્રકારની શાંતિ આપો. ઓમ શાંતિ. ઓમ ઓમ શાંતિ. ઓમ શાંતિ.
સદગુરુ.